નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી. સરકારે જણાવ્યું કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 6થી ઘટીને 3 થઈ. બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજથી ભારતની 3 દિવસની મુલાકાતે. સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો ઉપર ચિંતા વ્યક્ત કરી. અને બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સમાચાર વિગતવાર. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નમો એપ દ્વારા બૂથ સ્તરે પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરી. મેરા બૂથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ પાર્ટી કાર્યકરોને એનડીએના સમર્થનમાં એકતાપૂર્વક કામ કરવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ પાર્ટી કાર્યકરોને કેન્દ્ર અને રાજ્યમાં એનડીએ સરકારોની લોકલક્ષી નીતિઓ અને કલ્યાણકારી કાર્યક્રમો વિશે લોકો જાગૃતિ ફેલાવવા પણ વિનંતી કરી. શ્રી મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં પાર્ટી કાર્યકરો સાથે મુખ્ય ચૂંટણી મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. દરમિયાન ભાજપે બિહાર ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગાયિકા મૈથિલી ઠાકુરને અલીનગર બેઠક પરથી મેદાનમાં ઉતરવામાં આવી છે, જ્યારે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આનંદ મિશ્રા બક્સર બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ ગઈકાલે 71 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી હતી. ભાજપ પછી એનડીએના અન્ય સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડ એ પણ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી રામવિલાસે આજે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સરકારે જણાવ્યું છે કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 6થી ઘટીને 3 થઈ છે. છત્તીસગઢમાં ફક્ત બીજાપુર, સુકમા અને નારાયણપુર હવે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ આંકડા નરેન્દ્ર મોદી સરકારના નક્સલ મુક્ત ભારત માટેના સંકલ્પ તરફ નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે 800થી વધુ ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 312 ડાબેરી ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. 1600થી વધુ ઉગ્રવાદી આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે 27 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 10 મહિલાઓનો સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારા 16 માઓવાદીઓ પર કુલ 50 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. માઓવાદીઓએ સુકમા પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણ અને જિલ્લા મુખ્યાલય ખાતે પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું. બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજે બપોરે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ આવતીકાલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે વેપાર મંત્રી સ્તરીય સમીક્ષા બેઠક કરશે. શ્રી અલ્કમિન બ્રાઝિલના વિકાસ, ઉદ્યોગ, વેપાર અને સેવાઓ વિભાગના મંત્રી પણ છે. મુલાકાત દરમિયાન શ્રી અલ્કમિન ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીને મળશે. બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની બ્રાઝિલ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક મંત્રીસ્તરીય સમીક્ષા પદ્ધતિ સ્થાપિત કરવા અને આગામી 5 વર્ષમાં $20 બિલિયનનો દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંક નક્કી કરવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરાયેલા વસ્તુ અને સેવા કર જીએસટી બચત મહોત્સવથી સમાજના તમામ વર્ગોને ફાયદો થઈ રહ્યો છે. આજે ગુજરાત રાજ્યના અર્થતંત્રને વેગ આપતા જીએસટી સુધારાઓ પર એક અહેવાલ સાંભળીએ.
નવા જીએસટી સુધારાઓ ગુજરાતમાં કારીગરો, ખેડૂતો અને ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહ્યા છે. નવા કર માળખા હેઠળ ગુજરાતના જાણીતા ટાઈ ડાઈ ફેબ્રિક બાંધણી પર જીએસટીમાં ઘટાડો કરતા મધ્યમ શ્રેણીની સાડીઓ અને દુપટ્ટા ગ્રાહકો માટે વધુ સસ્તા બન્યા છે. તેવી જ રીતે રાજ્યના રાસાયણિક ઉદ્યોગને પણ જીએસટી હેઠળ નોંધપાત્ર ફાયદો થયો છે. સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયા જેવા રસાયણો પરના કર દર 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે. આ ઘટાડાથી ખાતરો, રંગો, દવા ઉદ્યોગ સહિતના ઉદ્યોગો માટે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે. આગામી પેઢીના જીએસટી સુધારાઓ હેઠળ આ તર્કસંગત દરો ગુજરાતના મુખ્ય ક્ષેત્રોને વ્યાપક રાહત પૂરી પાડવામાં, ગ્રામીણ આજીવિકાને ઔદ્યોગિક વિકાસ સાથે સાંકળવામાં અને રાજ્યની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABD ને ફોલો કરશો. સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવ અધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાની અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વિનંતી કરી હતી. તાલિબાન પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ સવારે ભારે હથિયારોથી સરહદી વિસ્તાર પર હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલામાં 12 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે અફઘાન સેનાને બદલો લેવાની ફરજ પડી હતી. તાલિબાન પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને કેટલીક ચોકીઓ કબજે કરવામાં આવી હતી. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ન્યૂ મેંગ્લોર બંદરની સુવર્ણ જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાના ભારતના સ્વપ્નને સાકાર કરવામાં બંદરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ન્યૂ મેંગ્લોર બંદર દેશના શ્રેષ્ઠ બંદરોમાંનું એક છે. બંદર હવે સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલે છે. બીઆર ચોપરાની લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા કેન્સરથી પીડાતા હતા. પંકજ ધીરનું આજે મુંબઈમાં 68 વર્ષની વયે અવસાન થયું. પંકજ ધીરે તેમના લાંબા કરિયરમાં ઘણી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે. મહાભારતમાં તેમની ભૂમિકાએ તેમને દેશભરમાં લોકપ્રિય બનાવ્યા. તેમણે બાદશાહ અને તુમકો ના ભૂલ પાયંગી જેવી ફિલ્મો અને સસુરાલ સિમરકા અને રાજા કી આયેગી બારાત જેવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રેલા ઓડિંગાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તેઓ એક પ્રતિષ્ઠિત રાજનેતા અને ભારતના પ્રિય મિત્ર હતા. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ઓડિંગાને ભારત, તેની સંસ્કૃતિ, મૂલ્યો અને પ્રાચીન સંસ્કારો પ્રત્યે ખાસ પ્રેમ હતો. તેમણે કહ્યું કે આ ભારત કેન્યા સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને કેન્યામાં લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ભાજપ પાર્ટીએ આજે હેમંત સોરેનના નેતૃત્વ હેઠળની ઝારખંડ સરકાર પર આદિવાસી સમુદાયને કથિત રીતે જોખમમાં મૂકવાનો અને તેમને લૂંટવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા પાર્ટી પ્રવક્તા તુહિન સિન્હાએ જણાવ્યું કે મુખ્યમંત્રી હેમંત સોરેનના જિલ્લા ખનીજ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં 2000 કરોડ રૂપિયાનો કૌભાંડ હોવાનો અંદાજ છે. સિંહાએ કહ્યું કે આ મુદ્દો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે રાજ્ય પર શાસન કરતા 3 પક્ષો ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ ઇન્ડિયા બ્લોકનો ભાગ છે. દુર્ગાપુર અદાલતે આજે કથિત સામૂહિક દુષ્કર્મ પીડિતાના સાથી મેડિકલ વિદ્યાર્થીને 7 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસે ગઈકાલે તેની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે બળાત્કાર પીડિતા ઓડિશાની MBBSની બીજા વર્ષની વિદ્યાર્થીની છે, જે પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્ધમાન જિલ્લાના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન પ્રખ્યાત વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ડોક્ટર કલામને એક સ્વપ્નદ્રષ્ટા, વૈજ્ઞાનિક પ્રેરણાદાયી નેતા અને સાચા દેશભક્ત તરીકે વર્ણવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ડોક્ટર કલામ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી. સરકારે જણાવ્યું કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 6થી ઘટીને 3 થઈ. બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજથી ભારતની 3 દિવસની મુલાકાતે. સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી. અને બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.